આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈવુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 30 જાન્યુઆરી અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આખા ઓસ્ટ્રેલિયામાં પહેલા ધોરણથી લઈને 12મા ધોરણમાં ભણતા દીકરા દીકરીઓ માટે શાળાકીય વર્ષ શરૂ થઈ ગયું છે. અમુક માટે આવતા અઠવાડિયે શરૂ થવા જઈ રહ્યું છે, તો એ સૌ વિદ્યાર્થી મિત્રોને નવા શૈક્ષણિક વર્ષ માટે શુભકામનાઓ. મિત્રો, શાળા શરૂ થતાની સાથે જ રોજ સવારે યુનિફોર્મની ઇસ્ત્રીથી માંડીને સ્કૂલ લંચ બોક્સની મથામણો મમ્મીઓને સતાવી રહી છે. હવે તો પાછું સ્કૂલમાં પણ લેપટોપ, એટલે નવી ચિંતા એ છે કે રાત્રે લેપટોપ ચાર્જ કર્યું કે નહીં. મહિનો આરામ કર્યા બાદ હવે વહેલા ઉઠીને તૈયાર થવાની કડાકૂટ પણ ખરી. જે શ્રોતા મિત્રોના ઘરમાં શાળાએ જતા બાળકો હશે તેઓ આ વાતને બરાબર સમજી શકશે. આ અંગે વધુ વાત કરીશું કાર્યક્રમમાં આગળ અને વાત કરીશું હળવી ફૂલ. તો મજા કરતા કરતા કાર્યક્રમમાં આગળ વધીએ. મિત્રો, આજે તમારે મને મેસેજ કરીને જણાવવાનું છે કે તમારી શાળાની કોઈ એવી યાદ જે તમે બહુ મિસ કરતા હો, જે તમને બહુ યાદ આવતું હોય, તો એ તમે મને જણાવો. પછી ભલે તે સ્કૂલ બહાર વેચાતી દાબેલીની લહેરીઓ હોય કે સાયકલ સ્ટેન્ડ પર સાયકલ મૂકતી વખતે થતી નિર્દોષ લડાઈઓ કે ક્લાસમાં કરેલી ટીખળ કે રિસેસમાં કરેલા તોફાન, શું તમને યાદ આવે છે? મારી વાત કહું તો અમારા સુરતમાં ખાસ કરીને તાપી પારની શાળામાં ભણતા લોકો માટે એક યાદ હોય જ, અને એ છે આલુપુરીની લારીઓ. તો હવે વારો છે તમારો, કરો મને મેસેજ. અમારો નંબર છે 0439-799-767. તમે અમને સિડની સમય બપોરે 2-3 દરમિયાન મેસેજ કરી શકો છો. તો શરૂઆત કરીએ કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો 30મી જાન્યુઆરી અને શુક્રવારના સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. ભારતમાં જીવલેણ નિપા વાયરસના 2 કેસની પુષ્ટિ કરવામાં આવી છે અને ઓછામાં ઓછા 190 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ચેપની પુષ્ટિ ભારતમાં ડિસેમ્બરના અંતમાં થઈ હતી અને અત્યારે ઘણી રસીઓ વિકાસ હેઠળ છે, પરંતુ તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે. આ વાયરસ, જે ફ્રૂટ બેટ, ચામાચીડિયા અને ડુક્કર જેવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે, તે તાવ અને મગજમાં બળતરા પેદા કરે છે. તેનો મૃત્યુદર 40-75% વચ્ચે છે. ડોક્ટર સુબાના ગોસ્વામીએ જણાવ્યું હતું કે વાયરસનો ચેપ ખૂબ જ ખતરનાક છે. તે સામાન્ય રીતે ચેપગ્રસ્ત ચામાચીડિયા અથવા તેના દ્વારા દૂષિત ફળોથી મનુષ્યોમાં ફેલાય છે. ઓસ્ટ્રેલિયાના સ્વાસ્થ્ય મંત્રી માર્ક બટલરે જણાવ્યું છે કે સરકાર ભારતમાં ફેલાયેલા જીવલેણ નિપા વાયરસના પ્રકોપ પર નજીકથી નજર રાખી રહી છે. ઓસ્ટ્રેલિયામાં યુવા અટકાયત એટલે કે યુથ ડિટેન્શન પર $1 બિલિયનથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ આંકડા જેલમાં બંધ બાળકોની સંખ્યામાં વધારો પણ દર્શાવે છે. પ્રોડક્ટિવિટી કમિશનનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે 5 વર્ષમાં યુથ ડિટેન્શન ખર્ચમાં $400 મિલિયનનો ઉછાળો આવ્યો છે. આ ડેટા અનુસાર યુથ ડિટેન્શનનો ખર્ચ બાળક દીઠ વાર્ષિક સરેરાશ 1.3 મિલિયન અથવા દિવસના $3600થી વધુ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2025માં ઓસ્ટ્રેલિયામાં લગભગ 860 યુવાનો અટકાયતમાં હતા, જે 5 વર્ષમાં 68 લોકોનો વધારો દર્શાવે છે. વૃદ્ધ ઓસ્ટ્રેલિયનોને હોમ સપોર્ટ સર્વિસ મેળવવા માટે સરેરાશ 8 મહિના રાહ જોવી પડે છે, જેમાં સ્નાન, ભોજનની તૈયારી અને સફાઈનો સમાવેશ થાય છે. સરકારી સેવાઓ પરના પ્રોડક્ટિવિટી કમિશનના રિપોર્ટનો ડેટા છેલ્લા નાણાકીય વર્ષમાં મધ્યક પ્રતીક્ષા સમય એટલે કે મીડિયન વેઇટ ટાઈમમાં લગભગ બમણો વધારો દર્શાવે છે. એજ કેર મિનિસ્ટર સેમ રેના પ્રવક્તા કહે છે કે રિપોર્ટમાં એવા ડેટાનો સમાવેશ થાય છે જે સરકારના એજ કેર સુધારા પહેલાંનો છે, જેમાં 2025ની શરૂઆતમાં આવેલી નવી સિંગલ એસેસમેન્ટ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. પ્રવક્તા કહે છે કે પ્રતીક્ષા સમય ઘટાડવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ફેડરલ સરકારે અર્લી ઇન્ટરવેન્શન ઓટિઝમ સેવાઓ માટેના નવા કાર્યક્રમની શરૂઆતમાં વિલંબ કરવાની ઓફર કરી છે, કારણ કે રાજ્યો અને પ્રદેશોનું કહેવું છે કે તેઓ આ માટે હજુ તૈયાર નથી. આરોગ્ય પ્રધાન માર્ક બટલર કહે છે કે થ્રાઇવિંગ કિડ્સ અર્લી ઇન્ટરવેન્શન પ્રોગ્રામની તારીખ July 1, 2026થી શરૂ થવાની મૂળ યોજનાથી મોકૂફ રાખવામાં આવશે. નેશનલ કેબિનેટના સભ્યો કોમનવેલ્થ, રાજ્યો અને પ્રદેશો વચ્ચે 5 વર્ષના નવા હોસ્પિટલ કરાર સુધી પહોંચવા માટે સિડનીમાં બેઠક કરી રહ્યા છે. પ્રોગ્રામના આગલા તબક્કાને શરૂ કરવા માટે જરૂરી નાણાં જાહેર હોસ્પિટલ ડીલ સાથે જોડાયેલા છે, જેને મિસ્ટર બટલર આજે રાજ્યો સાથે નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લિબરલ સાંસદ એંગસ ટેલર અને એન્ડ્રુ હિસ્ટીએ મેલબર્નમાં નેતૃત્વ માટેની સ્પર્ધા અંગે ચર્ચા કરવા માટે મંત્રણા કર્યા બાદ લિબરલ સેનેટર જેન હ્યુમ ભારપૂર્વક જણાવે છે કે વિરોધ પક્ષના નેતા સુઝાન લીનું સ્થાન અકબંધ છે. 1 વર્ષથી ઓછા સમયમાં ગઠબંધનમાં બીજા વિભાજન બાદ સુઝેન લીના ભાવિ અંગે અટકળો ચાલુ છે. શ્રી ટેલર અને શ્રી હેસ્ટી વચ્ચેની મંત્રણા મડાગાંઠમાં પરિણમી, જેમાં કોઈપણ માણસ પીછેહટ કરવા તૈયાર નહોતો અને પક્ષના રૂઢિચુસ્ત જૂથમાં મતભેદ પણ જોવા મળ્યો. લિબરલ સેનેટર જેન હ્યુમે Channel 7ને જણાવ્યું છે કે કોઈપણ સાંસદ સુઝેન લી માટે પડકાર રજૂ કરતા નથી. આ હતા તારીખ 30 જાન્યુઆરીના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. મિત્રો, બાળકો શાળામાં ગણિત, વિજ્ઞાન અને ભાષા તો શીખશે, શાળાઓ જાહેર જીવનના કેટલાક પાઠ પણ શીખવશે, પરંતુ એ જાહેર જીવનના પાઠ વાલીઓએ તો જીવીને ઉદાહરણરૂપ બનવાનું છે, અને તે જ ખરેખર બાળકોને એક સુંદર સમાજના નિર્માતા બનાવશે. અનેકવાર જાહેર સ્થળોએ અણછાજતા વર્તન, દુકાનમાં કામ કરતા કે જાહેર સેવામાં કાર્યરત કર્મચારીઓ સાથે ગેરવર્તનના કિસ્સા સામે આવે ત્યારે એવું લાગે છે કે આ અંગે જોઈએ એવી જાગૃતિ નથી. હાલમાં જ પર્થ જતી એક ફ્લાઇટમાં મહિલા દ્વારા ક્રૂ સાથે કરવામાં આવેલા ગેરવર્તન બાદ પોલીસ કાર્યવાહી કરવાની ફરજ પડી. આવો જાણીએ એવી અંગે આ અહેવાલમાં.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
નમસ્કાર, SBS ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હવાઈ મુસાફરી દરમિયાન સુરક્ષાના નિયમો અને કેબિન ક્રૂ સાથેના વર્તનને લઈને એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. કેનબેરાથી પર જતી ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર પર કથિત હુમલો કરવા બદલ એક મહિલાને કોર્ટમાં હાજર કરવામાં આવી. વધુ વિગતો જાણીએ આ અહેવાલમાં. ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરીની રહેવાસી એક 52 વર્ષીય મહિલા 23 જાન્યુઆરી 2026ના રોજ પર્થ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવી. આ મામલો ગયા મહિને 13 ડિસેમ્બર 2025ના રોજ કેનબેરાથી પર્થ જતી એક ડોમેસ્ટિક ફ્લાઇટમાં બનેલી ઘટના સાથે સંબંધિત છે. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસના અહેવાલ મુજબ આ મહિલાએ પ્લેન ટેક ઓફ કરે તે પહેલા જ અન્ય મુસાફર સાથે વિચિત્ર અને અણધાર્યું વર્તન કરવાનું શરૂ કર્યું. આ જોઈને જ્યારે એક ફ્લાઇટ ક્રૂ મેમ્બરે મહિલાની તબિયત અને સ્થિતિ વિશે પૂછપરછ કરી ત્યારે તે મહિલાએ કથિત રીતે ક્રૂ મેમ્બરનો હાથ અને માથું બળજબરીથી પકડી લીધા. આ ઝપાઝપીમાં ક્રૂ મેમ્બરને સામાન્ય ઇજાઓ પણ થઈ. જ્યારે વિમાન પર્થ એરપોર્ટ પર ઉતર્યું ત્યારે એએફપી અધિકારીઓ તરત જ પ્લેનમાં ચડ્યા અને મહિલાને ફ્લાઇટમાંથી નીચે ઉતારી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર તે સમયે પણ મહિલા અધિકારીઓ સાથે દલીલ કરી રહી હતી અને આક્રમક વર્તન દાખવી રહી હતી. આ મહિલા અગાઉ 14 ડિસેમ્બર 2025 રોજ કોર્ટમાં હાજર થઈ હતી અને તેના પર 2 ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા, જેમાંનો પહેલો આરોપ હતો કે એરક્રાફ્ટના ક્રૂ પર હુમલો કરવો, જે ક્રાઇમ એવિએશન એક્ટ 1991 કલમ 20A ઉલ્લંઘન છે. આ ગુના માટે મહત્તમ 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. બીજો આરોપ હતો એરક્રાફ્ટ પર અપમાનજનક અને અયોગ્ય વર્તન કરવું, જેના માટે મહત્તમ $16,500 દંડ થઈ શકે છે. એએફપીના એક્ટિંગ સુપરિન્ટેન્ડન્ટ હેલી ફેથફુલે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એરલાઇન સ્ટાફ અને મુસાફરો ફ્લાઇટમાં સુરક્ષિત અનુભવવાના હકદાર છે અને તેમણે અસામાજિક વર્તનનો ભોગ બનવું ન જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે ફ્લાઇટમાં કોઈપણ પ્રકારનું આક્રમક વર્તન એરક્રાફ્ટની સુરક્ષા માટે સીધો ખતરો બની શકે છે. અધિકારીઓએ લોકોને વિનંતી કરી છે કે જો તેઓ એરપોર્ટ પર કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જુએ, જેમ કે સુરક્ષા કેમેરાના ફોટા લેવા, સ્ક્રીનિંગ ટાળવું, બેગ્સને બિનવારસી છોડવી અથવા વિચિત્ર વર્તન કરવું, તો તરત જ એરપોર્ટ વોચનો સંપર્ક કરો. આ માટેનો નંબર છે 131237. પોલીસનો સંદેશ સ્પષ્ટ છે, સ્ટોપ એન્ડ થિંક. સુરક્ષિત મુસાફરીની શરૂઆત તમારાથી જ થાય છે. કાયદાનું પાલન કરવું અને સહમુસાફરોની સુરક્ષા જાળવવી એ આપણી સૌની જવાબદારી છે. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ મેળવી વિગતો અણછાચતા વર્તન બાદ કોર્ટ ભેગી થયેલી મહિલા અંગે. મિત્રો, બુધવારના કાર્યક્રમમાં મેલબર્નથી વ્રજેશભાઈએ સંદેશ મોકલ્યો હતો કે તેમને વત્સલભાઈના કેટલાક અહેવાલ સાંભળવું ખૂબ ગમે છે. આપનો ખૂબ ખૂબ આભાર વ્રજેશભાઈ. મિત્રો, હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 29 જાન્યુઆરી ગુરુવારની રાત્રિ સુધીના ભારતના સમાચાર પર નજર નાખીએ. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ ગઈકાલે તેમના અંતિમ સંસ્કાર તેમના જ રાજકીય ગઢ બારામતીમાં કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકાર દ્વારા 3 દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. અંતિમ સંસ્કાર વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ફડણવીસ તથા ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે અને શરદ પવાર પણ હાજર રહ્યા હતા. હજારોની સંખ્યામાં સ્વર્ગસ્થ અજીત પવારના ચાહકો અને કાર્યકરોએ દાદા અમર રહોના નારા સાથે ભાવુક ચીરવિદાય આપી હતી. વિમાન અકસ્માતની આ કરુણ ઘટનામાં અજીત પવાર સહિત કુલ 5 લોકોના મૃત્યુ થયા હતા. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો હાલ આ અકસ્માતની ફોરેન્સિક તપાસ કરી રહી છે. ગાઢ ધુમ્મસને લીધે ધૂંધળા વાતાવરણમાં વિમાનના પાયલોટને ઉતરણ વખતે કંઈ દેખાતું નહોતું. વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું હોય દુર્ઘટના અંગે વધુ જાણકારી મળશે. પોલીસ દ્વારા અજીત પવારના મૃતદેહની ઓળખ તેમની કાંડા ઘડિયાળ અને વિમાનમાં તેમની બેસવાની ખાસ સ્થિતિ પરથી કરવામાં આવી હતી. આ ઘટનામાં પાયલોટ સુમિત કપૂર, કો પાયલોટ સાંભવી પાઠક સહિત સ્ટાફના સભ્યોએ પણ જીવ ગુમાવ્યો હતો. હવે સ્વ અજીત પવારના સ્થાને તેમના ધર્મપત્ની સુનેત્રાને રાજકીય વારસો સંભાળવા આગળ કરવામાં આવી રહ્યા હોય તેવું હિલચાલ પરથી લાગી રહ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2024 રજૂ કર્યું હતું. સરકારનો દાવો છે કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે. દર વર્ષે બજેટ પહેલાં સરકાર દ્વારા આર્થિક સર્વેક્ષણ રજૂ કરાય છે. દસ્તાવેજમાં આખા વર્ષથી દેશની આર્થિક સ્થિતિનો સાર બતાવવામાં આવે છે તથા આગામી સમયની સંભાવનાઓનો પણ ઉલ્લેખ કરાય છે. નિર્મલા સીતારમણ ભારતમાં સતત 9 વખત બજેટ રજૂ કરનારા પ્રથમ નાણામંત્રી બનશે. તેઓ આગામી 1 ફેબ્રુઆરીએ મોદી સરકારનું 15મું બજેટ રજૂ કરશે. સંસદમાં બજેટ સત્ર કુલ 65 દિવસ ચાલશે. 28 જાન્યુઆરીએ શરૂ થયેલું આ સત્ર બે તબક્કાનું રહેશે. સત્ર 13 ફેબ્રુઆરીએ સ્થગિત થયા બાદ 9 માર્ચે ફરીથી શરૂ થશે. કેન્દ્ર સરકારના આર્થિક સર્વેમાં 2026-27 વર્ષમાં જીડીપી વૃદ્ધિદર 6.8% 7.2% રહેવાનું અનુમાન છે. આ તેજી પાછળનું સૌથી મોટું કારણ દેશમાં વધી રહેલી વસ્તુઓ અને સેવાઓની મજબૂત માંગ માનવામાં આવે છે. આ વખતના આર્થિક સર્વેમાં પહેલી વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ભારતમાં પડનાર તેની અસર વિશે અલગ પ્રકરણ રાખવામાં આવ્યું છે. ભારતીય અર્થવ્યવસ્થા પોતાની મજબૂતીનું ઉદાહરણ ફરી એકવાર આપ્યું છે. ગુરુવારે સંસદમાં રજૂ કરવામાં આવેલા ઇકોનોમિક સર્વેના અનુસાર વિદેશમાં વસતા ભારતીયો ભારતમાં જે રકમ મોકલે છે તે વિશ્વમાં સૌથી વધુ છે. આવી રીતે મોકલાતી રકમને રિમિટન્સ કહેવાય છે. વિદેશી મુદ્રા ભંડારમાં પણ ભારતની સંગીન સ્થિતિ છે. નાણાકીય વર્ષ 2024-25 ભારતને કુલ 135 અબજ ડોલર જેટલી રકમનું રેમિટન્સ મળ્યું હતું, એટલે કે આટલી રકમ વિદેશમાં વસતા ભારતીયોએ ભારતમાં પરત મોકલાવી હતી. સર્વેની સૌથી મોટી વાત તે રહી કે હવે ભારત આવતા પૈસામાં વિકસિત દેશોની હિસ્સેદારી વધી રહી છે. આ વાત પરથી ખ્યાલ આવે છે કે વિદેશમાં ભારતીયોની કુનેહ અને વ્યવસાયિક પ્રદાનની માંગ છે અને તેઓ સારી એવી કમાણી પણ કરે છે. બીજી રસપ્રદ રીતે વાત કરીએ તો ગુજરાતનું વર્ષ 2024-25 બજેટ અંદાજે રૂપિયા 3.3 લાખ કરોડ હતું, જ્યારે ભારતનું કુલ રેમિટન્સ વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર 135 અબજ ડોલર, એટલે કે અંદાજે 12.44 લાખ કરોડથી વધુને પાર કરી ગયું છે. તેથી જો એક પ્રકારે ગણતરી કરીએ તો કહી શકાય કે વિદેશથી આવતા નાણાં ગુજરાતના વાર્ષિક બજેટ કરતાં લગભગ 4 ગણાથી વધારે છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પણ 16 જાન્યુઆરી સુધી 701 અબજ ડોલરને સ્પર્શી ચૂક્યો છે. કેન્દ્ર સરકારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી માટે નવા નિયમો બનાવ્યા છે, જેને લઈને દેશભરમાં સવર્ણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં જ કેટલાક નેતાઓ ખુલીને નવા નિયમોનો વિરોધ કરી રહ્યા છે. એવામાં ગઈકાલે દેશની સર્વોચ્ચ અદાલતમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી, જે બાદ સુપ્રીમ કોર્ટે આ નિયમો પર રોક લગાવી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે યુજીસીના નવા નિયમો અસ્પષ્ટ છે અને તેના દુરુપયોગનો ખતરો વધારે છે. સુનાવણી બાદ કોર્ટે નવા નિયમો પર સ્ટે લગાવી આ મામલે આગામી સુનાવણી 19 માર્ચે થશે તેમ જણાવ્યું છે. ચીફ જસ્ટિસે આદેશ આપ્યો કે 2012ના આ જૂના નિયમો જ ફરી લાગુ કરાશે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું કે સ્વતંત્રતાના 7.5 દાયકાથી વધુ સમય બાદ પણ દેશ જાતિઓની જાળમાંથી બહાર નથી આવી શક્યો. હું આશા રાખું છું કે આપણે અમેરિકા જેવી સ્થિતિમાં ના પહોંચી જઈએ, જ્યાં એક સમયે શ્વેત અને અશ્વેત બાળકોએ અલગ અલગ શાળાઓમાં ભણવું પડતું હતું. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે યુજીસીના નવા નિયમો અસ્પષ્ટ છે અને આવી પરિસ્થિતિનો તોફાની તત્વો દ્વારા દુરુપયોગ થઈ શકે છે. તેમણે સોલિસિટર જનરલ તુષાર મહેતાને ટકોર કરતાં કહ્યું કે કેટલાક પ્રતિષ્ઠિત લોકોની એક સમિતિ બનાવવા પર વિચાર કરો, જે મુદ્દાની સમીક્ષા કરે, જેથી સમાજ કોઈપણ પ્રકારના વિભાજન વગર આગળ વધી શકે. આ વિવાદના કેટલાક કારણો છે તે પણ જોઈએ. યુજીસી દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા કેટલાક નિયમો નક્કી કરાયા છે, જે અંતર્ગત મુખ્ય 4 આદેશ અપાયા છે. આ નિયમો સામે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. આ વિરોધ કરનારામાં મુખ્યત્વે સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક સંગઠનો છે. નવા નિયમોમાં જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યા માત્ર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો સુધી જ મર્યાદિત હોવાનો આક્ષેપ છે. આ નિયમોના વિરોધીઓનું કહેવું છે કે આનાથી સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ અન્યાયના કિસ્સામાં રક્ષણથી વંચિત રહી જશે અને આ નિયમોનો ભેદભાવ દૂર કરવાને બદલે વધારશે. આ ડ્રાફ્ટમાં ખોટે ફરિયાદો કરનારા સામે સજાની જોગવાઈ હતી, જે હવે હટાવી લેવાઈ છે. તેનાથી એવી દહેશત છે કે નિર્દોષ વિદ્યાર્થીઓ કે ફેકલ્ટીને નિશાન બનાવવા માટે આ કાયદાનો દુરુપયોગ થઈ શકે છે. ભેદભાવની વ્યાખ્યામાં પરોક્ષ અથવા અર્ધજાગૃત વર્તનને પણ સામેલ કરાયું છે. આ નિયમના ટીકાકારોનું કહેવું છે કે આ શબ્દો ખૂબ જ અસ્પષ્ટ છે અને તેનો અર્થઘટન ગમે તે રીતે કોઈને કરીને ફસાવી શકાય છે. કેટલાક લોકો આ નિયમોને કાળો કાયદો ગણાવી રહ્યા છે. તેઓનું માનવું છે કે 24 કલાકની હેલ્પલાઇન અને ઇક્વિટી સ્કોડ જેવી બાબતો જે નવા સુધારામાં કરવામાં આવી છે, તેનાથી કેમ્પસમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થશે અને સામાજિક સૌહાર્દ પણ જોખમાશે. વિશ્વભરમાં વધતા ભૌગોલિક તનાવ વચ્ચે ગ્લોબલ ફાયર પાવર દ્વારા વર્ષ 2024નું વાર્ષિક સૈન્ય રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. 145 દેશોના સૈન્ય સામર્થ્યના વિશ્લેષણમાં ભારતે દુનિયાની 4થી સૌથી શક્તિશાળી સેના તરીકે પોતાની સ્થિતિ મજબૂત રાખી છે. ભારતે આત્મનિર્ભર ભારત હેઠળ સ્વદેશી હથિયારોના નિર્માણ અને સંરક્ષણ બજેટમાં વધારો કરીને અમેરિકા, રશિયા અને ચીન પછી પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આ યાદી સ્પષ્ટ કરે છે કે દક્ષિણ એશિયામાં ભારતનો દબદબો હવે પહેલા કરતાં વધુ પ્રબળ બન્યો છે. અને છેલ્લે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાતી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ થીમ આધારિત ટેબ્લોએ ભારે ઉત્સુકતા અને આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતના ટેબ્લોએ પ્રજાસત્તાક દિવસે પરેડમાં પોપ્યુલર ચોઇસ એવોર્ડ શ્રેણીમાં સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે. કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા માય ગવર્મેન્ટ પોર્ટલ પર 26 જાન્યુઆરીથી શરૂ કરીને 27 જાન્યુઆરી રાત સુધી યોજાયેલા મતદાનમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ કલાકથી બીજા દિવસના અંત સુધી સતત અગ્રેસર રહીને કુલ 43% વોટ સાથે પીપલ્સ ચોઇસ કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. દ્વિતીય ક્રમે રહેલા ઉત્તરપ્રદેશને 9% મત મળ્યા હતા. આમ પ્રથમ ક્રમના ગુજરાતના 43% અને ઉત્તરપ્રદેશના બીજા ક્રમના 9% વચ્ચેનું ખાસું અંતર પણ ઉલ્લેખનીય છે. આ વર્ષે કર્તવ્ય પથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્યના માહિતી વિભાગે પ્રસ્તુત કરેલા ટેબ્લોમાં વંદે માતરમ અને સ્વદેશી ચળવળના સમન્વયથી ઉદ્ભવેલી આઝાદી માટેની ક્રાંતિ અને આત્મનિર્ભરતા માટે સ્વદેશીના મંત્રની યાત્રાને તાદસ્થ રીતે રજૂ કરવામાં આવી હતી. આજે 30 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે પ્રજાસત્તાક પર્વના સમાપન સમારોહમાં કેન્દ્રના રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતને આ ગૌરવપૂર્ણ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, ગુજરાતીઓને ભારે ગર્વની લાગણી થાય તેવા સમાચાર આવી રહ્યા છે ઓસ્ટ્રેલિયન ઓપનના ટેનિસ કોર્ટ પરથી. ઓસ્ટ્રેલિયન ઓપન હેઠળ રમાતી એશિયા પેસેફિક ઇલીટ અંડર 14 ગર્લ્સ ટુર્નામેન્ટમાં ભારતથી ભાગ લેવા પધારેલી જેન્સી કાનાબારે, જે ગુજરાતી ખેલાડી છે, ફાઇનલ જીતી લીધી છે. 3-6, 6-4 અને 6-1 સ્કોર સાથે ફાઇનલ જીતી તે આ ટુર્નામેન્ટની ચેમ્પિયન બની છે. તો જેન્સીને ખૂબ ખૂબ અભિનંદન. આ વિજય બાદ તે SBS સ્ટુડિયો મેલબર્ન ખાતે આવીને એક ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી છે. તો જલ્દી જ મળશે તમને તેની સાથેની મુલાકાત SBSની વેબસાઇટ પર. મિત્રો, બુધવારના કાર્યક્રમમાં આપણે ભારતના સમાચારમાં જાણ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 2 દાયકાથી ચાલતી ચર્ચા બાદ ટ્રેડ ડીલ પર સહમતિ સધાઈ. પણ આખી પેઢી જતી રહી, પણ બાળકોને લંચ બોક્સમાં શું ભાવે તે અંગેની, બાળકો અને મમ્મીઓ વચ્ચેની હજુ સુધી કોઈ સહમતિ સાધી શકાઈ નથી. 25 વર્ષ પહેલાં બટાકા પૌવા ડબ્બામાં નહીં લઈ જવાની વાત, ફલાણી સેન્ડવિચ ડબ્બામાં નહીં આપવી, ખાલી આટલા ફરક પર આવીને અટકી છે. મૂળ પ્રશ્ન તો ઠેરનો ઠેર જ છે. આની પર પણ કોઈ ડીલ થાય એની તાતી જરૂરિયાત છે. કોઈ બુદ્ધિમાન નેગોશિએટરે આ અંગે પણ કંઈક કરવું જોઈએ, ખરું ને? ફરી પાછા થોડા સિરિયસ થઈ જઈએ અને વાત કરીએ ભારત અને યુ વચ્ચે થયેલી ટ્રેડ ડીલની. તો આ માત્ર 2 અર્થતંત્ર જ નહીં પણ આખી દુનિયામાં ચકચાર જગાવે એવી ઘટના છે. જાણીએ વિગતે અંગે આ અહેવાલમાં. ભારે ટેરિફ અને વધારાની ધમકીઓ, આ બંનેનો સામનો કરી રહેલા 2 મુખ્ય અર્થતંત્રો તેમના વેપાર ભાગીદારોમાં વૈવિધ્યકરણ લાવવા માટે કામ કરી રહ્યા છે. વાત થઈ રહી છે ભારત અને યુરોપિયન યુનિયનની. હાલમાં ભારત અને યુરોપિયન યુનિયનના નેતાઓએ જણાવ્યું કે લગભગ 2 દાયકાથી ચાલી રહેલા વેપાર કરાર પર તેઓ સહમતિ સાધી ચૂક્યા છે. આ કરારને તેમણે મધર ઓફ ઓલ ડીલ તરીકે ગણાવ્યો. વધુ વિગતો જાણીએ આ અહેવાલમાં. યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે એક નવો વેપાર સોદો થયો છે અને તે અંગે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન કહે છે કે તે અભૂતપૂર્વ છે.
Prime Minister, distinguished friend, we did it. We delivered the mother of all deals. We are creating a market of 2 billion people and this is the tale of two giants, the world's second and fourth largest economies, two giants who choose partnership in a true win-win fashion.
2 અબજથી વધુ લોકોને અસર કરતી અને વિશ્વ વેપારના લગભગ 1/3 હિસ્સો ધરાવતી આ 2 મુખ્ય અર્થવ્યવસ્થા વચ્ચે આ સોદો લગભગ 2 દાયકાથી ચાલી રહેલ વેપાર વાટાઘાટ પછી મંજૂર થયો છે. આ સોદો ભારતના વિશાળ અને અત્યંત સુરક્ષિત બજારને ખોલશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને સહિયારી સમૃદ્ધિ માટેની બ્લુપ્રિન્ટ તરીકે ગણાવ્યો છે.
This free trade agreement will boost investment between India and the European Union. It will help forge new innovation partnerships and will strengthen supply chains at a global level, which means that this is not just a trade agreement, it is a new blueprint for shared prosperity.
Naya blueprint hai.
European Union pehlethi j Bharatno sauthi moto vyapar bhagidar chhe, jema 2024 ma vyapar 205.85 બિલિયન ડોલર સુધી પહોંચ્યો હતો, જ્યારે ભારત યુરોપિયન યુનિયનનો 9મો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. 2013માં કાર, કૃષિ અને ડેરી પરના વિવાદો બાદ આ 2 મુખ્ય અર્થવ્યવસ્થાઓ વચ્ચે વેપાર વાટાઘાટ રદ થયો હતો, જો કે 2022માં ફરી તેને એકવાર પુનર્જીવિત કરવામાં આવ્યો. આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો બંનેને વધુ ગાઢ બનાવવાની અપેક્ષા સાથે આ કરારને બહાલી આપવામાં મહિનાઓ લાગી શકે છે, જેમાં બૌદ્ધિક સંપત્તિ એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, કૃષિ અને કાર્બન ઉત્સર્જનની આસપાસ મુદ્દાઓ ઊભા થાય તેવી સંભાવના છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા કહે છે, હાલમાં જ્યારે સમગ્ર વૈશ્વિક વ્યવસ્થા મોટા પરિવર્તનનો સામનો કરી રહી છે, ત્યારે આ કરાર થવા મોટી વાત છે.
At a time when the global order is being fundamentally reshaped, the European Union and India stand together as a strategic and reliable partners. Today, we are taking our partnership to the next level. As the 2 largest democracies in the world, we are working hand in hand to deliver concrete benefits for our citizens. And to shape a resilient global order that underpins peace and stability, economic growth and sustainable development.
2025માં યુનાઇટેડ સ્ટેટ્સે રશિયન તેલ ખરીદવાનું બંધ કરવાનો ઇનકાર કરવા બદલ ભારત પર 50% ટેરિફ લાદ્યો હતો. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને જોડાવવાની તેમની મહત્વાકાંક્ષાઓ બાદ યુરોપિયન દેશો પર વધુ ટેરિફ લાદવાની ધમકી આપી હતી, જેના કારણે યુરોપિયન નેતાઓ ભવિષ્યમાં યુએસ વિશ્વસનીયતાથી સાવચેત થઈ રહ્યા છે. જ્યારે યુરોપ અને ભારત યુનાઇટેડ સ્ટેટ્સ સામે હેજિંગ કરી રહ્યા છે, ત્યારે યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ કહે છે કે યુરોપ રશિયાના યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યું છે.
The Russian oil goes into India, the refined products come out, and the Europeans buy the refined products. They are financing the war against themselves. So President Trump's leadership, we will eventually end this Ukraine-Russia war.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું છે કે આ ચિંતા ઉપર સંકળાયેલા નેતાઓ દ્વારા ચર્ચા કરવામાં આવી છે.
But these are 2 things that stand on their own and that go forward on their own. Insofar as Ukraine is concerned, yes, it was discussed between the leaders today. The European leaders shared their perspective, their concerns with regard to the ongoing conflict. And the Prime Minister indicated to them that he had been in very close contact with leaders from both countries, from Russia as well as from Ukraine.
આ સોદામાં 96.6% યુરોપિયન નિકાસ પર ટેરિફ દૂર કરવામાં આવશે અથવા ઘટાડવામાં આવશે, જ્યારે યુરોપિયન યુનિયન લગભગ 99% ભારતીય શિપમેન્ટ માટે આવું જ વળતર આપશે. મુક્ત વેપાર કરારની સાથે તેમાં ઊંડા સંરક્ષણ અને સુરક્ષા સહયોગ માટે એક માળખું પણ સામેલ છે. તેમાં કુશળ કામદારો અને વિદ્યાર્થીઓ માટે ગતિશીલતાને સરળ બનાવવાના હેતુથી એક અલગ કરાર પર પણ હસ્તાક્ષર થયા છે, જે બંને અર્થતંત્રોમાં નોંધપાત્ર સંખ્યામાં નોકરીનું સર્જન કરી શકે છે. જર્મનીમાં હેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક રિસર્ચના પ્રમુખ રેન્ટ ક્રોપ કહે છે કે યુરોપ માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.
I think it's an important step in the right direction. We need to replace the problems in trade that we have with the US. India is an important market. It's 1.4 billion inhabitants. It may be an interesting and important source for rare earth and other raw materials. So I think it is a very important step in the right direction, very welcome, particular in context of the problems we are having in other regions of the world.
સ્પષ્ટ આર્થિક મહત્વની સાથે આ સોદો ભૂરાજકીય અસર પણ લાવે છે. આ સોદો યુનાઇટેડ સ્ટેટ્સને એવો સંદેશ મોકલે છે કે વૈશ્વિક નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓથી પોતાને બચાવવા માંગે છે. ભારત અને ઇયુ વેપારમાં વૈવિધ્ય લાવવાના પ્રયાસો તેમની શંકાને પણ સ્પષ્ટ કરે છે. જર્મન માર્શલ ફંડમાં ભારત માટે સિનિયર ફેલો ગરિમા મોહન કહે છે કે ઇયુ વિદેશ નીતિ યુએસ સાથેના તેમના ઐતિહાસિક જોડાણથી વધુ દૂર જઈ રહી છે.
ફોર લોંગ ટાઈમ એશિયા પોલિસી ઇન યુરોપ વોઝ જસ્ટ ફોલોઈંગ ધ લીડ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ. Whether it was President Obama's pivot to Asia, President Biden's strategy of building a network of allies and partners, we saw Europe pretty much following suit and following the same approach. It's only now, under President Trump, that bit of foreign policy also has seen more independence.
Europe par US tarif dwara sarjayela arthik khali pane bharvana hetu thi aa sodo યુરોપ માટે ચીનથી વેપાર પર નિર્ભરતા ઘટાડવાના એક સંભવિત માર્ગ તરીકે પણ જોવામાં આવે છે. યુએસ વેપાર નિર્ભરતામાંથી સંભવિત પીવેટનો સંકેત આપતા કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની પણ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેવાના છે, જેમાં વેપાર એજન્ડા ટોચ પર છે. ભારત માટે ઇયુ કરાર તાજેતરના વર્ષોમાં થયેલા અનેક વેપાર કરારની શ્રેણીમાં એક નવો કરાર છે, જેમાં યુકે, ઓમાન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે થયેલા કરાર સામેલ છે. તેમજ ગયા વર્ષે અમલમાં આવેલા યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશનનો કરાર પણ તેમાં સામેલ છે. ગરિમા મોહન કહે છે કે વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિનો અર્થ એ છે કે મધ્યમ શક્તિઓ સ્થિરતા માટે એકબીજા તરફ જોઈ રહી છે.
Europe and India need each other today like never before. Even though we've seen these efforts and we've seen negotiations go for more than a decade on this free trade agreement, it only came to pass at this particular geopolitical juncture, and that says something of the world we live in.
SBS News માટે સિડની લેંગનો અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. મિત્રો, ભાર વગરનું ભણતર એવું ક્યાંક સાંભળવામાં આવ્યું હતું, ક્યારે અને ક્યાં તે બરાબર યાદ નથી. કદાચ વિદ્યાર્થીઓ માટે એવું કંઈક બન્યું પણ હોય, પણ વાલીઓ માટે તો આર્થિક ભાર સતત વધી રહ્યો છે. ઉપરથી કોસ્ટ ઓફ લિવિંગની વાતોએ છેલ્લા કેટલાક વર્ષોથી દરેક ચર્ચામાં કેન્દ્રનું સ્થાન સજાવ્યું છે. તો આવી સ્થિતિમાં ચાલો મેળવીએ આ અંગે સૌને ઉપયોગી થઈ શકે તેવી માહિતીવાળો એક અહેવાલ. રજૂ કરી રહ્યા છે મીરાનીબેન.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતી ની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
દર વર્ષે શાળા શરૂ થતાની સાથે માતા પિતા માટે ચિંતાનો વિષય હોય તો તે છે જીવન નિર્વાહ ખર્ચ. દર વર્ષે શાળાના જે યુનિફોર્મ છે તેની કિંમત વધતી જાય છે. એટલું જ નહીં, બાળકોની ઇતર પ્રવૃત્તિઓનો ખર્ચ પણ સાથે ખરો જ. મિત્રો, આજે પરિવારો કે જેમના બાળકો શાળાએ જતા હોય તેમના જીવન નિર્વાહના ખર્ચ અંગે વાત કરીશું. ઘરગથ્થુ બજેટ, શાળા ખર્ચ અને અભ્યાસ ઉપરાંતની ઇતર પ્રવૃત્તિનું સંચાલન કેવી રીતે કરવું તે અંગે વાતચીત કરવા મારી સાથે જોડાઈ ગયા છે મની સ્માર્ટથી કન્ટેન્ટ ડિઝાઇનર અને કન્ઝ્યુમર કમ્યુનિકેશનના શેવોન માર્ચિંગો. શેવોનને પૂછવામાં આવ્યું કે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં પરિવારો વધતા રોજિંદા ખર્ચાઓની અસર અનુભવી રહ્યા છે. શાળાએ જતા બાળકો ધરાવતા પરિવારો તેમના રોજિંદા જીવનમાં આવતા ખર્ચના દબાણને કેવી રીતે મેનેજ કરે અને કેવી રીતે તે ખર્ચને ઘટાડી શકે તે અંગે શેવોને કહ્યું હતું કે તમારું બજેટ ડિઝાઇન કરવા માટે મની સ્માર્ટનો ઉપયોગ કરો, જેમાં તમે તમારા કરિયાણાનું બજેટ, રોજિંદા જીવનનું અને ટ્રાન્સપોર્ટનું બજેટ પણ નક્કી કરી શકો છો અને એક ચિતાર મેળવી શકો છો અને તેનું રિવ્યૂ કરીને ક્યાં સારી ડીલ છે તે તમે જોઈ શકો છો.
Yeah, thanks, Marani. So we would suggest at Money Smart to get your household budget in shape. And to do that, we recommend three key actions that people can take. The first step is getting on top of your costs. That's particularly important with living expenses rising and also back to school costs. You can use tools like the Money Smart Budget Planner to map out essential expenses such as groceries and transport, and then look at what you're spending on non-essentials to identify some quick savings. The next step would be to review your bills and look for better deals. You can compare providers for energy, insurance, mobile plans, and streaming services, and that can lead to big savings. And finally, we recommend to plan ahead for irregular expenses, so to avoid the shock of a one-off bill blowing out the budget. You can do this by setting aside money each time you're paid to build your savings for those big bills when they come in.
ફેબ્રુઆરીમાં શાળા શરૂ થશે, જેના કારણે બજેટમાં વધારો થઈ જતો હોય છે, ત્યારે પરિવારો કેવી રીતે બજેટને સમાયોજિત કરી શકે તે અંગે શેવને કહ્યું હતું કે તમે સ્કૂલની જરૂરિયાતો પર પહેલા ધ્યાન આપો કે તેઓને પહેલા શું જોઈએ છે, જેમ કે લેપટોપ, કેલ્ક્યુલેટર અને બીજું બધું. તમારે સ્કૂલ અને કમ્યુનિટી સપોર્ટ પ્રોગ્રામ પર પણ એક નજર કરવી જોઈએ કે જ્યાં સેકન્ડ હેન્ડ યુનિફોર્મ મળતા હોય છે અને ઘણીવાર પુસ્તકો પણ ત્યાં મળતા હોય છે, તેનાથી ઘણો ફરક પડતો હોય છે.
Yeah, so back to school can be a tough time for household budgets, particularly coming so soon after the holiday period. So with school soon to start, there's a couple of things that you can do right now and some advice for the longer term. So if you're trying to manage expenses over the next few weeks, you could check what the school specifies as essential and what's needed on the first day. And this may help you manage larger costs for things such as laptops and calculators. You can look out for school or community support programs such as secondhand uniform shops or textbook exchanges or even voucher programs. And if you're on a tight budget or need help, there's also programs such as Good Shepherd's No Interest Loan Scheme, which can help if you're eligible, as well as your school may have a financial assistance program for families. Over the longer term, having a plan for education costs can help relieve that back to school financial stress. Setting aside a little each pay cycle helps to really ease the pressure when uniforms, shoes, books and stationery are due at the same time. So you could also look ahead to when camps and excursions are planned, so you can budget the costs out over the school terms. Planning your purchases can also help. Buying uniforms and stationery in off-peak and sale periods can really help to reduce the costs.
ઘણા માતા-પિતા એવું ઈચ્છે છે કે તેમના બાળકો રમતગમત, સંગીત પાઠ, ટ્યુટરિંગ અને આફ્ટર સ્કૂલ કેરમાં જાય, પરંતુ આ પ્રવૃત્તિઓ ખર્ચાળ હોઈ શકે છે. પરિવારો તેમના બાળકોના વિકાસ અને વિકાસને ટેકો આપતી વખતે આ અભ્યાસતેર ખર્ચાઓને કેવી રીતે સંતુલિત કરી શકે તે અંગે શેવને કહ્યું હતું કે રજિસ્ટ્રેશન ફી, યુનિફોર્મ, કોસ્ટ્યુમ, પેમેન્ટની ઉપર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એક સાથે બહુ બધી પ્રવૃત્તિમાં જોડાવવું જરૂરી નથી, એક કે બે પ્રવૃત્તિમાં ધ્યાન આપવું.
Yeah, one area where people can really get caught out is those extracurricular activities, as you said. So before you sign up, get a good idea of the full range of costs, which may include registration fees, uniforms or costumes, maybe equipment, travel, competition fees, and even recurring costs like weekly lessons or payments each term. It might mean that what you end up is choosing one or two activities rather than trying to do too much to pay for too many. Another option is to look for lower cost or community run activities, such as those run by local clubs or councils, and they can be more affordable than private lessons. You may also be eligible for state government vouchers for your child. Service New South Wales, for instance, has $50 vouchers for use at accredited providers for creative or sporting activities. So check your state government websites to see if they offer these and how to apply. And finally, consider care arrangements in your planning. If you're accessing after school care, you could check if you're eligible for rebates or subsidies to help manage the costs. And also make sure these costs are included in your budget planning to avoid surprises.
જ્યારે બજેટ તંગ હોય, ત્યારે પરિવારો કઈ પ્રવૃત્તિઓ અથવા ખર્ચાઓ જરૂરી છે તે કેવી રીતે નક્કી કરી શકે અને તેઓ ક્યાં બચત કરી શકે અથવા ક્યાં કાપ મૂકી શકે તે અંગે સલાહ આપતા શેવોન કહે છે કે તમારા બજેટને નિયમિત રિવ્યુ કરતા રહો તો તમારા વર્ષમાં આવતા ખર્ચાઓ અને પ્રવૃત્તિ વિશે તમે અવગત રહેશો.
Yeah, so there's a few key ways families can help balance the cost to support children's education and development. The first way we would suggest is to revisit the family budget regularly. So prioritize events and costs throughout the year. So we encourage monthly and quarterly budget check-ins to keep spending aligned with your family goals. The second tip would be to involve children in money conversations. So using pocket money or savings goals or even comparison activities, checking bills, can help children understand costs and reduce the pressure on parents. You could use free and low-cost resources such as public libraries or community centres and free online learning tools to support learning without additional household expenses. And also planning for short and long-term goals, whether saving for a school camp or an end of activity or future education needs. We'd recommend a small, consistent savings that can help you plan and manage these costs ahead of time. Finally, we'd also suggest that if you do need help, to seek help early if you need it. So if a family is struggling with bills or debts, you can get help from a free and confidential financial counselling service. To find one near you, we recommend calling the National Debt Helpline, 1-800-007-007.
શું મની સ્માર્ટ તરફથી કોઈ સરળ ટિપ્સ, સાધનો અથવા વ્યૂહરચના છે જેનો ઉપયોગ પરિવારો ઉચ્ચ જીવન ખર્ચના સમયગાળા દરમિયાન ઘરના નાણાકીય બાબતોનું વધુ સારી રીતે સંચાલન કરવા માટે મદદ કરી શકે? આ અંગે માહિતી આપતા શ્રવણે કહ્યું હતું કે તમે મની સ્માર્ટ પર ખૂબ જ સરળ રીતે બજેટ પ્લાન કરી શકો છો અને તમારી બચતને પણ નોંધી શકો છો અને તે પ્રમાણે તમને સલાહ પણ ત્યાંથી મળશે.
Yeah, so we'd recommend at MoneySmart to use, first and foremost, our budget planner. It's a really comprehensive tool that families can use to plan out their costs and expenses and help reduce their costs in areas and identify areas for quick savings. We'd also recommend things like we have a savings goals calculator, and so that will help to identify if you're saving up for something for your children or for your family, to how long it's going to take to get there and how to put money away and how much to put away to achieve your goal. MoneySmart has plenty of tools and tips and helpful information. So we really encourage people to go and visit the website and search for helpful tools and tips that they can use to manage their household budgets.
જે માતા પિતા નાણાકીય રીતે તણાવગ્રસ્ત હોય અથવા દબાણ અનુભવતા હોય તે અંગે તમારી પાસે કોઈ સલાહ છે? આ અંગે શ્રવણ સલાહ આપતા કહ્યું હતું કે તમને કોઈ મદદ જોઈતી હોય તો તમે ફેમિલી મેમ્બર અથવા તો ફ્રેન્ડને મળી શકો છો અથવા ફ્રી અને કોન્ફિડેન્શિયલ ફાઇનાન્શિયલ કાઉન્સિલ સર્વિસ પર પણ તમે સંપર્ક કરી શકો છો.
Yeah, thanks Marani. So we would really advise if you need help to seek help from people that you can trust. So that may be confiding in a family member or a friend, but also seeking professional information. If a family is struggling with bills or debts, you can get help from a free and confidential financial counselling service. So to find one near you, we'd advise to call the National Debt Helpline on 1-800-007-007.
Mitro, ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગુ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાંતની સલાહ લેવી. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો મીરાની મહેતા પાસેથી.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર. ભારતના ક્રિકેટના સમાચાર પર નજર નાખીએ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાયેલી ચોથી ટી ટ્વેન્ટી મેચમાં ભારતનો 50 રને પરાજય થયો હતો. મેચમાં ન્યૂઝીલેન્ડે પહેલી બેટિંગ કરીને 20 ઓવરોમાં 7 વિકેટે 215 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ભારત 18.4 ઓવરોમાં 165 રને ઓલઆઉટ થઈ ગયું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન ટીમ સિફર્ટે 36 બોલમાં 62 રન નોંધાવ્યા હતા, જ્યારે ભારત તરફથી શિવમ દુબેની તોફાની બેટિંગ કામ નહોતી લાગી. તેણે 23 બોલમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 65 રન ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડના સાન્ટનરે 3 અને સોધી તેમજ ડફીએ 2-2 વિકેટ ઝડપી હતી. 5 ટી ટ્વેન્ટી શ્રેણીની મેચમાં ભારત 3-1થી આગળ છે. હવે બંને દેશો વચ્ચે શ્રેણીની અંતિમ અને 5મી મેચ આવતીકાલે 31મી જાન્યુઆરીએ રમાશે. આઈસીસીએ ટી ટ્વેન્ટી રેન્કિંગની અપડેટ જારી કરી છે. ભારતીય ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ નંબર 1 પર પોતાનો કબજો જમાવી રાખ્યો છે. તેણે રેટિંગમાં ફરી એકવાર જબરદસ્ત વધારો કર્યો છે. ખાસ વાત એ છે કે આઈસીસી ટી ટ્વેન્ટી રેન્કિંગમાં એક સમયે નંબર 1 બેટ્સમેન રહેલા સૂર્યકુમાર યાદવે ટોપ 10માંથી 12 થયા બાદ ફરીથી ધમાકેદાર વાપસી કરી છે. ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી શ્રેણીની બીજી અને ત્રીજી મેચમાં તેણે સતત અડધી સદી ફટકારી હતી. આ મેળવેલ ફોર્મનો તેને ફાયદો થયો છે. ટોપ 10માં તિલક વર્મા ત્રીજા ક્રમે, આમ ટોપ 10માં ભારતના 3 બેટ્સમેન છે. નંબર 1 અભિષેક શર્મા, નંબર 7 સૂર્યકુમાર યાદવ અને નંબર 3 તિલક વર્મા. તો આતા ભારતના ક્રિકેટના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, આપણને વાલીઓને બાળકો રમતગમતથી લઈને શિક્ષણ બધે જ અવ્વલ રહે તેવી આશા અને અપેક્ષા છે. સાથે છે આપણા પોતાના અધૂરા સપના, અમુક મમ્મીઓના, અમુક પપ્પાઓના. આટ આટલા સપના ભેળા બાળકોના પોતાના સપના તો ખરા જ. આટલા પરફોર્મન્સ અને રિઝલ્ટલક્ષી વાતાવરણનો બોજ ટીનેજમાં જીરવવો નાની સૂની વાત નથી. આપણે સાંભળતા હોઈએ છીએ ફાઇનાન્શિયલ ક્વાર્ટર પૂરું થવા આડે ટાર્ગેટ પૂરો કરવા મથતા પ્રોફેશનલ્સ જ્યારે પોતાના સ્ટ્રેસની વાત કરે ને ત્યારે, તો વિચાર કરો દર અઠવાડિયે આટ આટલા ટાર્ગેટ પૂરા કરવા મથતા બાળકોનું શું? આ પ્રશ્ન આપણે સૌએ વિચારવા જેવો છે. તો આ સાથે જ કરીએ આજના કાર્યક્રમનું સમાપન. ફરી મળીશું આવતા અઠવાડિયે. તો મોટાને આદર અને નાનાને વાલ સાથે.
પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.